માણસ જો પોતાના જીવનની અંદર આ જગતના વ્યવહારને નાટક તરીકે એકવાર ઓળખી લે ને તો પછી એને નિરાંત, પડદા ઉપર દેખાતું નાટક, રંગમંચ ઉપર ભજવાતું નાટક આપણે જોઈએ છીએ, એના દરેક પાત્રની અવસ્થાને પણ આપણે નિહાળીએ છીએ, ત્યારે એના પ્રત્યેના જે ભાવો વ્યક્ત થતા હોય છે, પણ જોઈને ઉઠ્યા પછી તો કહીએ છીએ કે આ તો નાટક છે, કારણ એટલી સમજે છે, સમજણ છે કે હું નાટક જોવા બેઠો છું. એમ જીવનને અનુભવ્યા કરો, જોયા કરો, માણ્યા કરો, પણ અંદર સમજણ એક રાખો કે આ નાટક છે. જે કંઈ રડવાનું, હસવાનું, નાચવા કૂદવાનું જે કંઈ આવી જાય જોયા કરો, પણ સમજણ એટલી રાખો કે આ નાટક છે, બસ. તો જીવનમાં ક્યારેય પણ ગ્લાનિ કે દુઃખ કે અશાંતિ નહીં આવવા દે, તમે સ્વસ્થ થઈને ઉભા રહેશો. આ ભાઈ નાટક છે, સબ નાટક હે, સબ નાટક ચલતા રહેતા હૈ. અને નાટક જોવાનો જેવો આનંદ કે અમે જોઈને આવ્યા નાટક, બસ એમ જીવનને જોવાનો પણ આનંદ આવશે. જેમ રડવા કકડવાનું નાટક જોઈને આવીએ છીએ ગમે તે મનોરંજન માટે, પણ જોઈને આવે કે પછી થાય ઓ અમે નાટક જોઈને આવ્યા એક આનંદ થાય છે, એમ જીવનના નાટકને જોવાનો પણ એટલો જ આનંદ આવશે. પણ જોવા જોતા આવડે તો જીવનને નાટક તરીકે આપણે નાણી નાણીએ તો અનુભવીએ તો જ, પણ નાટકને વળગી જ પડીએ ને તો છૂટશે નહીં, એની બધી ઉપાધિઓ સાથે વળગેલી રહેવાની. પણ નાટક એ નાટક જ છે, વાસ્તવિકતા તો એકમાત્ર મારું સ્વરૂપ છે. વ્યવહારમાંથી મનને ઉપર ઉઠાવી લેવાનું છે, શરીર છે ત્યાં સુધી વ્યવહાર છૂટવાનો નથી, પણ શરીર છે ત્યાં સુધી ભલે જીવતા હઈએ પણ મનને વ્યવહારમાંથી ઉપાડી લો, જુઓ શાંતિ અનુભવાશે. ઘણી વાર નથી કે ભાઈ ચાલ્યા કરે છે તેમ ચાલ્યા કરશે, એ છે વ્યવહારની ઉપરામતા. તમે વ્યવહારની ઉપરામતા શીખી લેશો ને તો એટલા બધા દુઃખી નહીં થવાનું, આવેલું દુઃખ હશે, વ્યગ્રતા હશે, એને જલ્દી ખંખેરીને ઉભા થઈ શકશો. આ તો ચાલ્યા કરે, થાય છે, કઈ વાંધો નહીં. પણ એટલી તમારામાં ક્ષમતા આવી જોઈએ. સરદાર પટેલને એના કાર્યાલયની અંદર કામ કરતા હોય કોઈ પત્ર આપી, ચિઠ્ઠી આપી જાય કે તમારા પત્નીનું અવસાન થયું છે, અને છતાંય વાંચીને વ્યગ્ર થયા વગર પોતાનું કામ કરતા જતા, એ અવસ્થા. કોઈ પણ પરિસ્થિતિ આપણને વ્યથિત ન કરી શકવી જોઈએ. મનની સ્થિરતા, મનની શાંતિ સદૈવ એની જ બની રહે. બાકી કોઈ પણ અવસ્થા કે કોઈ પણ પરિસ્થિતિ જો આપણા મનને અચમચાવી મૂકે, ઉખાડી નાખે ને, તો સમજી લેવાનું કે આપણે રિમોટ કંટ્રોલના એક એક કમ્પ્યુટર એક યંત્ર છીએ. કોક અલાવી જાય આપણને, અરે આપણું મન પણ આપણને ન અલાવી જાય ત્યારે માનવું કે એનું નામ સ્થિરતા. મન ઠરે તો, અને મન ઠરે તો શું થાય, ઘણું બધું થઈ જાય. અમૃત મળી જાય અમૃત, માણેક ઠારીનું મોતી ક્યારે ઠરે, મોતી ક્યારે બને કે આકાશમાંથી ઓશરૂપી અમૃતનો વરસાદ થાય અને માછલી એને સીધું જ ઝીલી લે ત્યારે એમાંથી મોતી પાકે છે. ઝાકળ બિંદુ, સ્વાતિ બિંદુ જેને, એમ મન પણ પોતાના સ્વસ્વરૂપનું આત્મસુખ સીધું જ ઝીલે, કોઈ થકી નહીં, કોઈના દ્વારા નહીં, કોઈ વસ્તુથી નહીં, કોઈ પરિસ્થિતિ નહીં, પણ પોતાના સ્વસ્વરૂપમાં બેસી રહીને પોતે સીધા જ પોતાના જ સુખને, પોતાના આત્માની અનુભૂતિને સ્વયં અંદરથી જ વાયા નહીં, કોઈ મીડિયા પણ નહીં, સીધે સીધું સીધે સીધું વરસાદનું પાણી કેટલું મીઠું લાગે, અને પછી નીચે પડીને ઝીલેલું હોય તે એમ આત્માનુભૂતિ, આત્મસુખ, આત્માનો આનંદ એ સીધો જ જે સ્પર્શે ને એનો સ્વાદ, એની શીતળતા, એની મધુરતા અનેરી હોય. અને એમાં મન શાંત થઈ જાય. અને શાંત મન એટલે ધગધગતા તાપમાંથી આવ્યા હોઈએ આકળ વ્યાકળ થઈને, અને કોઈક જગ્યાએ એસી વાળી રૂમ મળી જાય અને એની અંદર ઠંડુ પાણીનો એક પ્યાલો આવી જાય, એક સરસ મજાનો ઠંડા પાણીનો પ્યાલો, અને પછી નાસ્તામાં ફળ આવે પણ ઠંડા આવે, આઈસ્ક્રીમ, કેટલી શીતળતા, કેટલો આનંદ, ઠંડક અનુભવીએ છીએ. એમ સીધી આત્માનુભૂતિ એ આ સંસારના અનેક તાપ એમાંથી ભટકેલો સીધો જ અંદર આવી ગયો ને, એટલે અંદરની શીતળતાનો અનુભવ એ જ કરી શકે. તરુ છાયા સુખ જાનઈ સોઈ, જો અતિ આતપ આવત કોઈ. ખૂબ તપેલો આમ ક્યાંય એને આશરો ના મળતો હોય અને એક નાના સરખા ઝાડનો છાંયડો મળી જાય ને, ત્યારે એને ખરી કિંમત થાય કે ઓહ આ છાંયો કેટલો મીઠો છે. તરુ આતપ, તરુ છાયા સુખ જાનઈ સોઈ, અતિ આતપ જો આવત આવત જો કોઈ. ખૂબ બળેલો ને દાઝેલો આવે ને, એને ખબર પડે કે આ સત્સંગની કિંમત શું છે. રડતો આવ્યો હોય, દુઃખી હોય, અને દુઃખનો મારે પછી એક ખૂણામાં બેસીને સાંભળે ને કંઈક એક જ વાક્ય એને સ્પર્શી જાય, ઓહ આ સત્સંગમાંથી મને આટલું બધું મળી ગયું. ભલે આપણો સત્સંગ આવડો નાનો હોય, પણ એનો છાંયો કોકને એવો સ્પર્શી જાય. આ છાંયડે જ બેઠા છીએ, સત્સંગના છાંયડે બેઠા છીએ, એનો સુખ મળે છે, એમાંથી શાંતિ મળે છે, ત્યારે તો આ છાંયડે આવીને બેઠા છીએ. અને ત્યારે તો એ શીતળતા મળે છે, ટાઢક એ મન ઠરે છે. અહીંયા આગળ સત્સંગમાં બેસીને સાંભળવાથી મન ઠરે છે, શાંત થાય છે, તો એનું નામ છે મન ઠરે. તો સત્સંગ પણ માણેક ઠારી છે. મારું માણેકડું રીસાણું રે, કયું માણેકડું? કવિ કેટલો સરસ ભાવ આવી છે, કવિના મનની અંદર મનને માણેક તરીકે બતાવ્યું છે. અને એ મનને માણેક બનાવવું છે. જય મહારાજ પોતાના શ્રી મુખથી કહે છે કે મન ઠરે તો માણેક ઠારે. મનને ઠારતા આવડવું જોઈએ તો મન માણેક બની જશે. અને માણેકની કિંમત, માણેક બધે નથી મળતા. એટલો શ્લોક છે ને, મુક્તિ કેમ ન ગજે ગજે, માણેક કેમ નહીં, બધે નથી મળતા, ક્યાંક જ એ માણેક મળે. કશ્ચિન માં વેતી તત્વતઃ જે કહ્યું એ ભાવ આવ્યો. મન ઠરીને જ્યારે માણેક બને ત્યારે એનું મૂલ્ય અનંત ગણું થઈ જાય. એ પથ્થરો નથી, હા જડ પથ્થરો ખરો, જ્યાં સુધી આપણે એને ગમે ત્યાં વાટવાની અંદર, કચરવાની અંદર, ખલ્લી માફક કૂટતા રાખતા હોઈએ ત્યારે મન પથ્થરો. અને પછી એ ખલની અંદર ગમે એટલો ઘૂંટાતો ને કચરાતો તો એ પથ્થરો ને પથ્થરો. પણ એ મન જ્યારે પથ્થર મટીને મન માણેક બને ત્યારે એમાંથી માણસને પોતાના જીવનની અનુભૂતિ થાય, આત્માનુભૂતિ થાય કે હું શું છું, હું કોણ છું, હું સામાન્ય જડ મન નથી, માત્ર પથ્થર નથી. મનની અવસ્થા જ્યારે આપણે આપણા વશમાં કરી શકીએ ને ત્યારે જ આપણું જીવન આપણે સાચું જીવવા માટેના લાયક બનીએ છીએ. આપણી લાયકાત કેળવવા માટે સૌથી પહેલા મનને કેળવવું પડે. મન કેળવાયું તો લાયકાત આવી ગઈ. પણ મન ઉદ્ધત હોય તો તમે વ્યવહારમાં પણ નિષ્ફળ. કોઈ પણ જગ્યાએ તમારા માટે સદભાવ નહીં હોય, કારણ તમારું મન એ અવસ્થાવાળું છે. પણ મનને શાંત અને સ્થિર કરો કે વ્યવહારને પણ વિચારી શકે, તો સામાજિક અવસ્થા તમારી એક પ્રતિષ્ઠાવાળી મળી શકે. એમ મનને એથી પણ આગળ લઈ જઈને એને પોતાના સ્વરૂપની સાથે બેસાડીને જોડાડી દેવામાં આવે તો એથી વિશિષ્ટ પ્રકારની અવસ્થા એ પ્રાપ્ત કરી શકે. સામાજિક જે પ્રતિષ્ઠા છે તો નાની સુની વાત છે, એને તો સુકરી નિષ્ઠા કહી દીધી. શંકરાચાર્યજી મહારાજે તો પ્રતિષ્ઠા સુકરી નિષ્ઠા કહી દીધી. પણ એથી આગળ એ જ મન જ્યારે અતિશય સ્થિર ને શાંત બની પોતાના સ્વરૂપને ઓળખી લે ને ત્યારે એ ભગવદ્ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જેમ ભગવત્પાદ કહીએ છીએ શંકરાચાર્યજી મહારાજ કે કોઈ પણ મહાપુરુષોને ભગવત્પાદ તરીકે ઓળખવામાં આવે, એમ એ ક્યારે કે પોતાના મનની અવસ્થા એને ઘણી ઉપર ઊંચી ઉઠાવી લીધી છે અને સતત એનું અનુસંધાન ક્યાં? મનનું ચંદ્રની જેવી સૌમ્યતા અને શીતળતા અને મધુરતા સાથે. કોઈ દુરાચાર તરફ જો ગયું મન તો એ મોતી નહીં મેળવી શકે અને મન ક્યારે માણેક નહીં બની શકે. મનને માણેક બનાવવા માટે સૌથી પહેલા આપણે એને શાંત કરી સંયમમાં રાખવું પડશે. અને સંયમમાં રાખેલું જો મન હશે તો તમને બધી જ સાધનામાં બધા જ સાધનની અંદર તમને અનુરૂપ થઈ જશે. એટલે મનની સૌમ્યતા કેળવવા માટે ભગવાને પણ ખૂબ સારી વાત કહી અને સૂત્ર રૂપે કહ્યું, મનઃ પ્રસાદ સૌમ્યત્વમ. મનની કૃપા એ જ સૌમ્યતા અને મનની સૌમ્યતા એ જ એની પ્રસાદી, કૃપા પ્રસાદી. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહમ. પોતાનો આત્મનિગ્રહ કરવા માટે પણ, આત્મસંયમ કરવા માટે, આત્માનુભૂતિ કરવા માટે પણ મનના પ્રસાદની, મનની કૃપાની એટલી જ આવશ્યકતા છે. મન એકવાર માની લેવું જોઈએ બસ. અને મનની આદત કેવી છે? હઠવાળી. સામાન્ય જીવનની અંદર આપણું મન હઠે ભરાય ત્યારે કોઈનું સાંભળે છે? બીજું કંઈ પણ કરવા તૈયાર હોય છે ખરું, એકવાર હઠ હઠ પકડી લીધી લે બીજું નહીં કરે. તો એ મન જો સામાન્ય પરિસ્થિતિની અંદર પોતાની જાતને આટલું બધું મક્કમ બનાવી લે છે હઠથી, એ જ મનને પોતાના સ્વરૂપની આત્માનુભૂતિની માટે જો એટલું જ મક્કમ બનાવી દેવામાં આવે તો જેટલા વ્યવહારિકમાં કે ઉપાધિની અંદર તમે મનથી જડ થતા જાઓ છો, હઠાગ્રહી દુરાગ્રહી થતા જાઓ છો કે ભાઈ તું મનમાંથી કાઢી નાખ આ વાત. એને ઘણું સમજાવવામાં આવે, આ ખોટું છે, તું થોડુંક તો સમજ, આ સારું નથી, અને છતાંય પોતે સમજવા તૈયાર ના હોય, હઠને બરાબર પકડી રાખે, આ જ બરાબર છે. પછી દુઃખી થતો હોય તો ભલે, પણ એ મનને આપણે આધ્યાત્મિકને દ્રષ્ટિએ ને એ માર્ગે જોઈશું તો એટલી જ હઠ અને એટલી જ દ્રઢતા, એટલી જ સ્થિરતા જો પોતાના સ્વરૂપના નિર્ણયની અંદર આવીને કરી લે તો એ મન માણેક ઠારી બની જશે, એ ઉત્સવ બની જશે.